આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નમસ્કાર શ્રોતા મિત્રો, 30 એપ્રિલ ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. ભારતીય રૂપિયો ડોલર સામે 95ના સ્તરને પાર કરી જતા ભારત હવે પોતાની આર્થિક સુરક્ષા માટે સજાગ થયું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બ્રિક્સ દેશો સાથે મળીને એક નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિકસાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ નવી પેમેન્ટ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધો અને અમેરિકાના ડોલરની અસ્થિરતાના પ્રભાવને ઓછો કરવાનો છે. આ ફ્રેમવર્ક હેઠળ બ્રિક્સ સંગઠનના સભ્ય દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન અને UAE સીમા પારના વ્યવહારો સ્થાનિક ચલણમાં જ કરશે. આનાથી ડોલરમાં નાણાંને રૂપાંતર કરવાની ફી બચશે અને પશ્ચિમી બેન્કો પરની નિર્ભરતા પણ ઘટશે. આ પેમેન્ટ સિસ્ટમ ભારત માટે મહત્વની વસ્તુઓની આયાત કરવા અને નાણાકીય પ્રતિબંધોથી બચવા માટે એક વીમા પોલિસી જેવું કામ કરશે. બ્રિક્સ દેશો પાસે વિશ્વના 42% તેલ અને 40% અનાજનું ઉત્પાદન છે, જે આ જૂથની આર્થિક તાકાત દર્શાવે છે. જો કે ભારત માટે પડકાર એ છે કે આ યોજનાથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ ન થાય. ભારત અમેરિકા સાથે વ્યાપાર કરાર કરવા માટે વાટાઘાટો કરી રહ્યું છે, તેથી ભારતે અમેરિકાને વિશ્વાસમાં લેવું પડશે કે આ સિસ્ટમ ડોલરના વિકલ્પ તરીકે નહીં પરંતુ વ્યવહારોને સરળ બનાવવા માટે છે. નવી દિલ્હીમાં આગામી 14 અને 15 મેના રોજ યોજાનારી બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકમાં આ પેમેન્ટ કનેક્ટિવિટીના મુદ્દા પર ગંભીર ચર્ચા થવાની છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા સંઘર્ષની સીધી અસર હવે ભારતીય આકાશ પર જોવા મળી રહી છે. જેટ ફ્યુઅલના ભાવમાં થયેલા અસહ્ય વધારાએ દેશની એરલાઇન કંપનીઓની કમર તોડી નાખી છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસ જેટનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સે સરકારને ગંભીર ચેતવણી આપી છે કે જો તત્કાળ નાણાકીય સહાય કે રાહત આપવામાં નહીં આવે તો ઘણી કંપનીઓએ પોતાની કામગીરી કાયમી ધોરણે બંધ કરવી પડશે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સના જણાવ્યા અનુસાર એરલાઇન્સના કુલ સંચાલન ખર્ચમાં અગાઉ જેટ ફ્યુઅલનો હિસ્સો 30-40% રહેતો હતો, જે હવે વધીને 55-60% સુધી પહોંચી ગયો છે. ઈંધણના ભાવ એટલી હદે અનિશ્ચિત બન્યા છે કે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને રૂટ પર ફ્લાઇટ ઓપરેટ કરવી હવે આર્થિક રીતે અવ્યવહારિક બની ગઈ છે. ખાસ કરીને વિદેશી રૂટ પર ઈંધણના ભાવમાં પ્રતિ લીટર 73-75 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકાયો છે. એરલાઇન સેક્ટરે વર્તમાન કરમાળખાની પણ આકરી ટીકા કરી છે. ફેડરેશને સરકાર સમક્ષ માગણીઓ મૂકી છે કે સ્થાનિક કામગીરી માટે જેટ ફ્યુઅલ પર લગાતો 11% ઉત્પાદન વેરો અસ્થાયી ધોરણે નાબૂદ કરવામાં આવે. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ ક્રેક બેન્ડ પ્રાઇસિંગ મિકેનિઝમને ફરીથી અમલી બનાવવામાં આવે, જેથી ભાવમાં સ્થિરતા રહે. જો સરકાર આ બાબતે વહેલી તકે નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં અનેક ફ્લાઇટ્સ રદ થવાની અને એરલાઇન કંપનીઓ દિવાળો ફૂંકે તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ, પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બુધવારે પશ્ચિમ બંગાળમાં બીજા અને અંતિમ તબક્કામાં ભારે ગરમી વચ્ચે પણ રેકોર્ડ 92.47% મતદાન થયું હતું. હવે આ તમામ રાજ્યોના ચૂંટણી પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. એવામાં વિવિધ એજન્સીઓ દ્વારા હાથ ધરાયેલા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે, જે મુજબ આસામમાં ભાજપ, કેરળમાં કોંગ્રેસ ડાબેરી, તમિલનાડુમાં DMKને સત્તા, જ્યારે પશ્ચિમ બંગાળમાં 30 શંકુ વિધાનસભાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આસામમાં હાલ હેમંત બિસ્વા શર્માની ભાજપની સરકાર છે, જે યથાવત રહેશે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની નેતાગીરી હેઠળની TMCની સરકારને ફટકો પડી શકે છે. ત્યાં 30 શંકુની શક્યતાઓ છે અને ભાજપનું પણ જોર દેખાય છે. જ્યારે તમિલનાડુમાં MK સ્ટાલિનના DMKને ફરી બહુમત મળશે, પરંતુ કેરળમાં સત્તા પરિવર્તનનો વર્તારો છે. કેરળમાં હાલ લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ LDFની સરકાર છે, જેના સ્થાને કોંગ્રેસ અને ડાબેરીઓની સરકાર બનવા જઈ રહી છે તેવું તારણ મહત્તમ એક્ઝિટ પોલમાં જાહેર કરવામાં આવ્યું છે. તેવી જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં NDAની સરકારના હાથમાં જ સત્તા રહેશે. એક્સિસ માય ઇન્ડિયા સહિત મોટાભાગની એજન્સીઓનો દાવો છે કે આસામમાં ભાજપને 88-100, જ્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને 24-36 બેઠકો મળશે. આસામમાં 126 બેઠકો છે, જેથી બહુમત માટે 64 બેઠકોની જરૂર રહેશે. પશ્ચિમ બંગાળમાં મોટા ફેરફારની શક્યતા છે. કેટલાક એક્ઝિટ પોલના તારણ મુજબ બંગાળમાં 30 વિધાનસભાની શક્યતા છે, જેમાં TMC, ભાજપ અને ડાબેરી કોંગ્રેસનો સમાવેશ થાય છે. જોકે ચાણક્ય સ્ટ્રેટેજીના પોલમાં દાવો કરાયો છે કે 294 બેઠકોવાળા બંગાળમાં ભાજપને 150-160 બેઠકો સાથે સત્તા મળશે, જ્યારે TMCને 130-140 બેઠકો મળી શકે છે. કેટલાક તારણો મુજબ તમિલનાડુમાં DMKની સત્તા યથાવત રહેશે, જ્યારે અહીંયા અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયના પક્ષ TVKના પણ ચોંકાવનારા પરિણામ આવી શકે છે અને તે વિપક્ષમાં બેસે તેવી શક્યતા છે. ભારતની આઝાદી પછી બંગાળનું આ વખતે સૌથી વધુ 92% મતદાન છે. આ પહેલાં બંગાળમાં 2011માં 84.72% હતું, જે અત્યાર સુધીનું મહત્તમ હતું. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનું પરિણામ 4 મે જાહેર થાય તે પહેલાં તૃણમૂલ કોંગ્રેસે સ્ટ્રોંગરૂમમાં બેલેટ બોક્સ સાથે છેડછાડ કરાઈ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ સાથે TMCએ CCTV ફૂટેજ પણ જાહેર કર્યા છે. પાર્ટીએ કહ્યું છે કે તેમની ગેરહાજરીમાં મતપેટીઓ સાથે છેડછાડનો પ્રયાસ થઈ રહ્યો છે. તો બીજી તરફ ચૂંટણી પંચે સાતેય સ્ટ્રોંગરૂમ સંપૂર્ણ સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે. EVMમાં છેડછાડનો આક્ષેપ કર્યા બાદ TMCના દિગ્ગજ નેતા ડોક્ટર શશી પાંજા અને કુણાલ ઘોષ કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં ધરણા પર બેસી ગયા છે. આ ગંભીર આરોપો વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે EVM સ્ટ્રોંગરૂમની બહાર પહોંચી ગયા છે. આ એ જ સ્થળ છે જ્યાં ભવાનીપુર સહિત દક્ષિણ કોલકાતાના બૂથોના EVM અને મતપત્રકો રાખવામાં આવ્યા છે. એવી શક્યતા છે કે મમતા બેનર્જી દુર્ગાપુરના સ્ટ્રોંગરૂમની મુલાકાત લઈને ત્યાં વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ શકે છે. બીજી તરફ TMCના આક્ષેપોને લઈને ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે ખુદીરામ અનુશીલન કેન્દ્રના તમામ સાતેય સ્ટ્રોંગરૂમ સંપૂર્ણ સુરક્ષિત અને સીલ છે. આ બધું જ કામ ઉમેદવારોની સામે જ કરવામાં આવ્યું હતું અને છેલ્લે સવારે 5:15 રૂમ બંધ કરી દેવાયો હતો. ચૂંટણી પંચે એમ પણ જણાવ્યું કે હકીકતમાં બીજા રૂમમાં પોસ્ટલ બેલેટને અલગ પાડવાની કામગીરી ચાલી રહી હતી, જેના કારણે કદાચ ગેરસમજ ઊભી થઈ હતી. આ બાબતે તમામ રાજકીય પક્ષોને અગાઉથી જ જાણ કરી દેવામાં આવી હતી. આ ભ્રમ દૂર કરવા માટે TMC નેતા શશી પાંજા, કુણાલ ઘોષ અને ભાજપના પ્રતિનિધિઓને જાતે બોલાવીને સીલબંધ રૂમ બતાવી દેવામાં આવ્યા હતા, જેથી સુરક્ષાને લઈને કોઈ શંકા ન રહે. TMCનો આરોપ છે કે ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને લોકશાહીની હત્યા કરી રહ્યું છે. દુર્ગાપુર સરકારી કોલેજ પાસે આવેલા સ્ટ્રોંગરૂમની બહાર પણ TMC કાર્યકર્તાઓ એકઠા થયા છે. મશીનોમાં કોઈ ગડબડ ન થાય તે માટે કાર્યકર્તાઓ સ્ટ્રોંગરૂમથી 200 મીટર દૂર કેમ્પ બનાવીને દેખરેખ રાખી રહ્યા છે અને તેઓ છેક 4 મે સુધી ત્યાં જ રહેશે. TMCએ ચેતવણી આપી છે કે બંગાળ કંઈ મહારાષ્ટ્ર કે બિહાર નથી, કે તેઓ ચૂપચાપ પોતાની હાર સ્વીકારી લેશે. તો આ હતા ભારતના કેટલાક મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.